આપણે કર્મની અવસ્થાઓ જોઈ અને આઠ પ્રકારના કર્મનું સ્વરૂપ આપણે જોયું. એકવાર સૂત્ર રિપીટ કરશું. આજે આપણે પાંચ ભાવોની પરિભાષા અને એ ભાવો આપણને શું બતાવે છે એટલો વિષય આપણે કવર કરવાની કોશિશ કરશું. જે સૌથી પહેલા આપણે સૂત્ર વાંચીએ છીએ, ઔક્ષમિક શારીરિકો ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદય પારિણામિકો છો. એટલે કે જીવના ઔક્ષમિક શારીરિક મિશ્ર એટલે કે ક્ષાયોક્ષમિક ઔદય અને પારિણામિક એ પ્રકારના પાંચ ભાવો એ જીવના નિજ ભાવો છે. જીવ સિવાય કોઈ અન્ય દ્રવ્યમાં આવા ભાવો જોવામાં આવતા નથી. હવે આ પાંચ ભાવો જે કીધા એ કઈ અપેક્ષાએ કીધા? આ પાંચ ભાવો કઈ અપેક્ષાએ કીધા? હા, કે જે જીવના અસંખ્યાત પ્રકારના જુદા જુદા ભાવો છે તો કર્મમાં ત્યારે શું થઈ રહ્યું છે એના આધારે એ જીવના ભાવોનું વિભાજન કરવાની આ પદ્ધતિ. બરાબર. હવે જો આપણે કેમ કે જીવના ભાવોને કર્મની અવસ્થાથી કહેવામાં આવ્યું છે માટે પહેલા આપણે કયા કયા કર્મ છે એ જોયા. તો આઠ પ્રકારના કર્મ જોયા ને આપણે. કયા છે આઠ પ્રકારના કર્મ? ચાર ઘાતી કર્મ, ચાર અઘાતી કર્મ અને એની 147 જે ઉત્તર પ્રકૃતિ હશે તે આપણે જોયું. એના પછી આપણે કર્મની 10 અવસ્થાઓ જોઈ. નામ યાદ છે બધાને? બંધ, સત્તા, ઉદય, ઉપશમ, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉદીર્ણા, નિષ્ધતિ અને નિકાસ. બરાબર. આ 10 પ્રકારની કર્મની અવસ્થાઓ આપણે જોઈ. હવે એનાથી આગળ હવે આ જે 10 પ્રકારની અવસ્થાઓ આપણે જોઈ તો એ અવસ્થાઓ એ આપણે કર્મ ઉપર કેવી રીતના લાગુ પડે છે અને એનાથી જીવના ભાવોને શું અફેક્ટ થાય છે. તો જે લાસ્ટ ટાઈમ ઓલું દીકરના એક્ઝામ્પલથી આપણે જોયું હતું કે જ્યારે માટી નીચે બેસી જાય છે તો ઉપરનું પાણી કેવું થઈ જાય છે? કે શુદ્ધ થઈ જાય છે. એવી જ રીતે જીવમાં જે ઉદયમાં આવનારા કર્મના અવસ્થાઓ, કર્મના પરમાણુઓ એને જીવ પોતાના પુરુષાર્થના માધ્યમથી જો દબાવી દે તો ત્યારે જીવના પરિણામ કેવા થઈ જાય છે? કે શુદ્ધ થઈ જાય છે. કોણ અશુદ્ધ? એને ઔક્ષમિક ભાવ કહેવામાં આવે છે. પછી બીજું આપણે જોયું શાયિક ભાવ, કે જેવી રીતના માટીમાંથી કચરો પૂરેપૂરો નાશ થઈ જાય તો પાણી કેવું થઈ જાય? કે પૂરેપૂરું શુદ્ધ થઈ જાય. એ હવે ક્યારે અશુદ્ધ પાછું નહીં થાય. એવી જ રીતે અહીંયા કર્મનો પૂરેપૂરો નાશ કરવામાં આવે તો જીવના પરિણામ કેવા થઈ જશે? કે પૂર્ણ શુદ્ધ થઈ જશે અને હવે ક્યારે તે અશુદ્ધ નહીં થાય. પછી ત્રીજું, જો કર્મમાં સોરી માટીમાં અંશે નીચે બેસી જાય અને અંશે ઉપર રહે તો ઉપરનું પાણી જેટલું પહેલા ગંદુ હતું એટલું ગંદુ હવે નથી, પણ થોડું ગંદુ તો પણ છે. એટલે કર્મ એ જે માટી છે એને અંશે નીચે બેસાડી દીધી, અંશે ઉપર હજી પણ ફરે છે. એવી જ રીતે જો અહીંયા કર્મમાં એનો અંશે ઉપશમ કરવામાં આવે અને અંશે એનો ક્ષય કરવામાં આવે તો થોડો કર્મનો ઉદય તો પણ છે અને ત્યારે જીવના પરિણામ મિશ્ર જાતના હોય છે. એટલે કે શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે. એને ક્ષાયોક્ષમિક ભાવ કહેવામાં આવે છે. એક ક્ષાયોક્ષમિક પરિભાષા આપણે પછી જોઈએ. અને ચોથું આપણે શું જોયું? ઓદય. જે રીતના માટીમાં ફૂલ રીતે કચરો ઉપર છે તો પાણી કેવું છે? કે ગંદુ જ છે. જેટલો જેટલો કચરો છે એટલું એટલું પાણી ગંદુ છે. એવી જ રીતે અહીંયા જીવના અહીંયા કર્મનો જેટલો જેટલો ઉદય છે એટલા એટલા જીવના પરિણામો અશુદ્ધ છે. એને ઔદય ભાવ કહેવામાં આવે છે. આ ચાર તો આપણે જીવના ભાવો પર્યાય અપેક્ષાએ અથવા કર્મની અમુક સ્પેસિફિક અવસ્થાઓના પ્રકારે આપણે જોયા. એના સિવાય એક કોઈ પાંચમો પણ જીવનો ભાવ છે, જે ભાવ કર્મની કોઈ પણ અવસ્થા હોવા દો ને એને એ ભાવ એનાથી ઇન્ફ્લુઅન્સ થતો નથી, એ ભાવ પર કાંઈ અસર થતી નથી. તો કર્મની કોઈ પણ અવસ્થાથી નિરપેક્ષ અલગ જ જુદો અનટચ એવો જીવનો એ અંશ એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. આટલી વસ્તુ આપણે જોઈ હતી. હવે ચાલો એની પરિભાષા આપણે વાંચો. નેક્સ્ટ સ્લાઇડ જો એ કઈ કઈ પરિભાષા લે છે શાસ્ત્રમાં જોવું હોય તો પાનો 164 છે. આપણે સ્લાઇડ માંથી પણ વાંચી લો. પાંચ ભાવો કી વ્યાખ્યા. પહેલું ઔક્ષમિક ભાવ. આત્મા કે પુરુષાર્થ દ્વારા અશુદ્ધતા કા પ્રગટ ન હોના અર્થાત દબ જાના, આત્મા કે ઇસ ભાવ કો ઔક્ષમિક ભાવ કહેતે હૈ. જીવે શું કહ્યું અહીંયા? જીવે પુરુષાર્થ કર્યો. શેનો પુરુષાર્થ કર્યો એની વાત આપણે કરશું પાછળથી. પણ જીવના પુરુષાર્થના માધ્યમથી શું થયું? કે જે કર્મનો ઉદય ચાલી રહ્યો હતો એ કર્મનો ઉદય આવતા અટકી ગયો, એ કર્મના ઉદયને દબાવી દીધા. તો હવે ત્યાં કર્મનો ઉદય જ નથી અને સામે બીકોઝ ત્યાં કર્મનો ઉદય નથી તો જીવના પરિણામ પણ એને કારણે અશુદ્ધ નથી. એટલે જીવના પરિણામ શુદ્ધ છે મોમેન્ટરીલી, પણ એટલી વાર પણ જીવના પરિણામ શુદ્ધ છે તો એને ઔક્ષમિક ભાવ કહેવામાં આવે છે. યહ જીવ કી એક સમય થી એક સમય માત્ર થી પર્યાય હૈ વહ એક એક સમય કરકે અંતરમૂળ તક રહેતી હૈ કિંતુ એક સમય મેં એક હી અવસ્થા હોતી. જો આ નિત્યાત્વની અવસ્થા હોય કે સમ્યક્ત્વની અવસ્થા હોય, ઉદય ભાવ હોય કે ઔદય ભાવ હોય કે ઔક્ષમિક હોય કે ક્ષાયોક્ષમિક હોય કે ક્ષાયી ભાવ, બધામાં જ વસ્તુ સેમ વાક્ય આવશે. બધા બધી અવસ્થાઓ પર્યાયની અપેક્ષાએ તો એક સમયની જ છે. પર્યાયની અપેક્ષાએ એક સમયની જ છે, પણ પર્યાયની કન્ટિન્યુટી એની પરંપરાની અપેક્ષાએ કેટલો કાળ સુધી રહે છે? તો ઔક્ષમિક ભાવ અંતર મુહૂર્ત સુધી જ રહે છે. અંતર મુહૂર્ત એટલે વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. સમજો ને, તમે કોઈ સ્પ્રિંગને દબાવી રાખી હોય, ઓલું હાથમાં ઓલું એક્સરસાઇઝ કરો આપણે કરીએ તો આમ દબાવીએ તો કેટલો વખત પકડી રાખી શકો? જેટલી આપણી શક્તિ એટલો વખત આપણે એને પ્રેસ કરી રાખી શકે. ઇવેન્ચ્યુઅલી તો સ્પ્રિંગ બાઉન્સ થતા જ થાય ને. એવી જ રીતે અહીંયા જીવના પુરુષાર્થની જેટલી શક્તિ એટલો વખત એ જીવ ઔક્ષમિક ભાવમાં રહે છે, પણ ઇવેન્ચ્યુઅલી તો એ પુરુષાર્થ થોડો નબળો પડે એટલે અહીંયા કર્મનો ઉદય પાછો ચાલુ થાય છે. અંતર્મુહૂર્ત માટે જ રહે છે ઔક્ષમિક ભાવ, અંતર મુહૂર્ત માટે જ રહે છે. જો આગળ થર્ડ પોઈન્ટ, ઊંચી સમય એટલે ઊંચી સમય એટલે કે જયારે કર્મને દબાવ્યા છે ત્યારે ઊંચી સમય આત્મા કે પુરુષાર્થ કા નિમિત્ત પાકર કર્મ કા પ્રગટરૂપ ફલ જડ કર્મ મેં ના આના. જે કર્મ પહેલા એ સમયે ઉદયમાં આવવા માટે રેડી હતા, લાઈનમાં રેડી હતા, પણ હવે જીવના પુરુષાર્થના માધ્યમથી એ કર્મ ઉદયમાં ન આવ્યા, એ જે રેડી હતા એને ઉપર નીચે કરી આગળ પાછળ કરી નાખ્યા. એટલે સમજો, જીવે પોતાનો પુરુષાર્થ માંગ્યો અને એ પુરુષાર્થની તીવ્રતા વધતી જાય, એ પુરુષાર્થની તીવ્રતા વધતી જાય, જીવના વિશુદ્ધ પરિણામ એ વધતા જાય, તો એ વિશુદ્ધ પરિણામોના નિમિત્ત પામીને વર્તમાન કાળથી અંતર્મુહૂર્ત આગળ આગળ એટલે ફ્યુચરમાં એવો એક કાળ કે જ્યાંથી બધા કર્મ પરમાણુને હટાવી દેવામાં આવે, એને કાં તો ઉપર નાખી દેવામાં, ઉપર એટલે ફ્યુચરમાં નાખી દેવામાં આવે, અથવા એને નિયર એમ કે નજીકના ઉદયમાં આવી જાય, અને ખતમ થઈ જાય અને એ એરિયામાં ગેપ જ ક્રિએટ થઈ જાય એને ઉપશમ કહેવામાં આવે છે. ખ્યાલ આવે? જે રીતના સમજો મિથ્યાત્વ કર્મની આખી એક નિષેકોની રચના છે, દર સમયે એક એક નિષેક ઉદયમાં આવે ને. હવે સમજો આજથી લઈને એ જીવના પુરુષાર્થથી પરિણામોની વિશુદ્ધિ થઈ તો સમજો આજથી હમણાંથી લઈને દસમા સમયે, દસ અને અગિયાર એવા બે સમય સમજો કે ખાલી કરવાના છે, તો એના બધા પરમાણુઓને કાં તો એકથી નવમાં નાખી દેવામાં આવે અથવા એ અગિયારથી ઉપર એને બાર તેર ચૌદમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવે અને દસ અને અગિયારની આખી બેન્ડ ખાલી જ થઈ જાય. હવે જેમ જેમ એક એક સમય વ્યતીત થતો જાય તો જીવનો પુરુષાર્થ અહીંયા કન્ટિન્યુઅસ છે, એમની વિશુદ્ધિ વધતી જાય છે. આ બાજુ કર્મના ઉદયની શક્તિ ફ્રોમ 1 to 9 એ મંદ 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 થતી જાય, પણ હજી ઉદય છે. ખ્યાલ આવ્યું? પણ દસમા સમયે પહોંચ્યા તો હવે એ ત્યાં તો કોઈ એ મિથ્યાત્વના કર્મ પરમાણુ જ નથી, કેમ કે એને તો ખાલી કરી નાખ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એને ખાલી કરી નાખ્યા, દસ અને અગિયારના બેને ખાલી કરી નાખ્યા. તો એ સમયમાં ત્યાં કોઈ મિથ્યાત્વનો ઉદય જ નથી અને આ બાજુ જીવના પરિણામ પૂર્ણ સમ્યક સ્વરૂપે પ્રગટ્યા. ખ્યાલ એને ઉદીર્ણા કહેવાય. હા, જેટલા જલ્દી આવ્યા એને ઉદીર્ણા કહેવાય, ઉપર લે એને અપકર્ષણ કહેવાય, સોરી ઉત્કર્ષણ કહેવાય. હમણાં ખાલી શ્રદ્ધા નહીં, હમણાં ખાલી મિથ્યાત્વની જ વાત થઈ રહી છે. મિથ્યાત્વમાં જ આવો ગેપ ક્રિએટ થાય છે. જો એટ ધ સેમ ટાઈમ જીવને જયારે સમ્યક્ત્વ પ્રગટ થાય ત્યારે મિથ્યાત્વ સાથે અનંતાનુબંધી ચાર કર્મનો પણ ઉદય નથી આવતો. બરાબર નથી આવતો? તો મિથ્યાત્વમાં તો આવો ગેપ ક્રિએટ થાય છે પણ અનંતાનુબંધીમાં કોઈ ગેપ ક્રિએટ થતો નથી. તો એમાં શું થાય છે કે સમજો વર્તમાનમાં જીવ પહેલા સમયમાં છે, દસ અને અગિયારમાં મિથ્યાત્વમાં ગેપ ક્રિએટ કરી નાખ્યો. હવે એક એક સમયમાં જેમ જેમ આગળ વધતા જશે, એટલે સમય આગળ વધતો જશે, તો પહેલો નિષેધ ખરી ગયો, બીજા નિષેધ ખરી ગયો, ત્રીજો નિષેધ ખરી ગયો. હવે સમજો નવમા નિષેધ સુધી પહોંચ્યા તો ત્યાં મિથ્યાત્વનો ઉદય હજી છે. બરાબર? આ બાજુ અનંતાનુબંધીનો પણ ઉદય છે. હવે મિથ્યાત્વમાં દસ અગિયાર છે જ નહીં પણ અનંતાનુબંધીમાં તો છે. તો ત્યાં શું થશે કે હવે જયારે નવમો નિષેધ ખતમ થયો અને દસમો સમય આવે તો દસમા સમય વખતે જીવ સમ્યક્ત્વ પરિણામમાં પરિણમિત થયો. શ્રદ્ધા મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થઈ. અહીંયા મિથ્યાત્વનો ઉદય જ નથી કેમ કે પરમાણુ નથી, પણ અનંતાનુબંધી છે તો એ અનંતાનુબંધીનો પોતા રૂપે ઉદય નહીં આવે. એ અપ્રત્યાજ્ઞાન પ્રત્યાજ્ઞાન સંજોગમાં એ દસમા સમયે જ એ કન્વર્ટ થઈને એ રૂપે ઉદયમાં આવી જાય. નવમા સમય સુધી દસમા સમયના અનંતાનુબંધીના પરમાણુઓ ત્યાં છે અને દસમા સમયમાં દાખલ થતા જ જીવના પરિણામ સમ્યક્ત રૂપે થયા તો આ અનંતાનુબંધીના બધા જ પરમાણુ એ જ સમયે અપ્રત્યાજ્ઞાન પ્રત્યાજ્ઞાનને સંકલન રૂપે કન્વર્ટ થઈને એ રૂપે ઉદયમાં આવે છે, પોતા રૂપે ઉદયમાં નથી આવતા. ખ્યાલ આવે? એટલે ઇવેન્ચ્યુઅલી ફાઇનલ પ્રોડક્ટ શું થયું કે નિત્યાત્વનો બી ઉદય નથી, અનંતાનો બી ઉદય, અનંતાનુબંધીનો પણ ઉદય નથી અને જીવના પરિણામ કેવા થયા? સમ્યક્ત્વ સમ્યક્ત રૂપે પરિણામ. હવે ઓપ્શનિક સમ્યક તો બે જ રહેશે ને. અહીંયા આપણે બે સમય લીધું છે અંતર્મુહૂર્ત ઇમેજિન કર્યા, તો ખાલી એક્ઝામ્પલ કરીએ, દસ અને અગિયાર ખાલી કર્યા હતા. બરાબર? તો દસ અને અગિયાર સુધી જીવમાં સમ્યક્તો ઓપ્શનિક સમ્યક્તોના પરિણામ રહેશે. બરાબર? એટલે દસ અને અગિયાર તો ફિક્સ છે કે અનંતાનુબંધી પોતા રૂપે ઉદયમાં નહીં આવે, અન્ય રૂપે ઉદયમાં આવીને કરી દેશે. હવે બારમામાં શું થશે? જો હવે એ થોડું કોમ્પ્લેક્સ છે. જયારે જીવ દસ અને અગિયાર વખતે સમ્યક્તના પરિણામમાં હતા ત્યારે બાર તેર ચૌદ પંદર આદિ ઉપર જે મિથ્યાત્વના નિષેકો હતા એમાં અનુભાગ અનંત ગણો હીન થઈને ત્રણ ટુકડા ત્યાં તૈયાર થયા. બાર તેર ચૌદ પંદર આની ઉપર કયા ત્રણ ટુકડા કયા થયા? નિત્યાત્વ, સમ્યક નિત્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. નિત્યાત્વ તો હતા જ, પણ એમાંથી અમુક પરમાણુ નો અનુભાગ અનંત ગણો હીન થઈને જે પહેલા નિત્યાત્વની રેન્જ હતી એની બહાર નવી રેન્જ તૈયાર થઈ એને સમ્યક નિત્યાત્વ કહેવાય છે. અને એમાંથી પણ અમુક પરમાણુઓ એ સમ્યક નિત્યાત્વની રેન્જની પણ નીચે, એનાથી પણ ઓછા અનુભાગ વાળી સમ્યક પ્રકૃતિની ત્રીજી રેન્જ તૈયાર થઈ. ખ્યાલ આવે ને? તો નિત્યાત્વના ત્રણ ટુકડા થઈ ગયા એમ કહેવાય છે. હવે દસ અને અગિયાર માં સમયમાં જીવ સમ્યકત્વમાં, ઔક્ષમિક સમ્યકત્વમાં હતા. જેવો ઔક્ષમિક સમ્યકત્વનો કાળ પૂરો થયો, અગિયારમો સમય પૂરો થયો અને જીવ બારમા સમયમાં એન્ટર થયા, એ વખતે જીવના પરિણામ અનુસાર ડિસાઇડ થશે કે આ ત્રણ માંથી કોનો ઉદય આવશે. કાં તો નિત્યાત્વ નો ઉદય આવશે, તો અહીંયા જીવના પરિણામ કેવા હોવા જોઈએ? નિત્યાત્વ રૂપ હોવા જોઈએ ને, જેમ કે કર્મ નો ઉદય નિત્યાત્વ રૂપ આવ્યો. અચ્છા, સમ્યક પ્રકૃતિનો ઉદય આવશે તો જીવના પરિણામ કેવા હશે? કે ક્ષયોક્ષમ સમ્યક સ્વરૂપ જીવના પરિણામ હશે. એટલે ઔક્ષમિક સમ્યકત્વમાંથી ક્ષયોક્ષમ સમ્યકત્વમાં જીવ કન્વર્ટ થઈ જાય છે. અને જો જીવના મિશ્ર પરિણામ હશે તો ત્યાં મિશ્ર કર્મનો ઉદય આવશે. ખ્યાલ આવે? જે જીવના પરિણામ અને કર્મનો ઉદય સ્વતંત્ર છે, પણ તોય એવો જોરદાર નેમેટિક સંબંધ છે કે જેવા જેવા જીવના પરિણામ બસ એવો એવો ત્યાં કર્મનો ઉદય આવતો જાય છે. અને એ જ સમયે જો સમજો કે સમજો જીવના પરિણામ થયા ક્ષયોક્ષમિક સમ્યકત્વમાં, હવે ત્યાં પરમાણુ તો ત્રણેય ના છે ને, નિત્યાત્વ, સમ્યક નિત્યાત્વ, સમ્યક પ્રકૃતિ અને ઓલા અનંતાનુગંધી બધા જ છે. પણ એ જ સમયે નિત્યાત્વ અને સમ્યક નિત્યાત્વ સમ્યક પ્રકૃતિમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવશે અને અનંતાનુગંધી ઓલા ત્રણમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવશે. ખ્યાલ આવે ને? અને સમજો કે જીવના પરિણામ નિત્યાત્વના થયા તો નિત્યાત્વનો ઉદય આવશે, તો સમ્યક નિત્યાત્વ અને સમ્યક પ્રકૃતિ નિત્યાત્વમાં કન્વર્ટ થઈ જશે અને નિત્યાત્વનો ઉદય આવશે. અને પેલા અનંતાનુબંધીનો તો પોતા રૂપે જ ઉદયમાં આવશે. ખ્યાલ આવે? અને સમજો જીવના મિશ્ર પરિણામ થયા, એટલે કે સમ્યક નિત્યાત્વ જે રૂપ પરિણામ થયા, તો નિત્યાત્વ અને સમ્યક પ્રકૃતિ બે મિશ્ર રૂપે કન્વર્ટ થઈ જશે અને ત્યાં અનંતાનુબંધી હજી બીજા રૂપે કન્વર્ટ થઈને જ ઉદયમાં આવશે, પોતા રૂપે નહીં આવે. ખ્યાલ આવે ને? જો કેવું જોરદાર વ્યવસ્થા છે કે નહીં? આને કહેવાય નિમિત્ત નૈવેદિક સંબંધ, કે કોઈ કરતું નથી પણ તોય એક બધાની ગાડી પ્રોપર રીતે એની રીતે જ ચાલે છે. જો ફરીથી આપણે આવી જઈએ વાંચવામાં, આપણે ઔક્ષમિક સમ્યકત્વની પરિભાષા વાંચી રહ્યા હતા. છેલ્લો થર્ડ પોઈન્ટ, ઉસી સમય આત્મા કે પુરુષાર્થ કા નિમિત્ત પાકર જળ કર્મ કા પ્રગટ રૂપ ફલ જળ કર્મ ને ન આના વો કર્મ કા ઉપશમ. એટલે કે કર્મ ને દબાવી દીધા તો એ કર્મ પોતા રૂપે ઉદયમાં ન આવે, બરાબર? એને કહેવાય ઔક્ષમિક ભાવ. આગળ વધીશું. ભાવ તો જીવનો ભાવ છે. આ કર્મની અવસ્થાને ઉપશમ કહેવાય છે, પણ એ વખતે જીવનો જે જાતનો ભાવ છે એને કહેવાય ઔક્ષમિક ભાવ. હવે એ જીવના ભાવને માપી શકાતું નથી, એટલે માપવા માટે કર્મની આવી બધી આપણે સહાયતા લઈએ છીએ. કરી શકાય ને? જો આ બધા જીવના પર્યાય રૂપ ભાવો છે, એટલે દ્રવ્ય ગુણ પર્યાયમાં ક્યાં આવશે? કે પર્યાય રૂપ ભાવો છે. સાત તત્વમાં અત્યાર સુધી આશ્રવ બંધ ભાવો થઈ રહ્યા હતા. આ ઔક્ષમિક ભાવ થયો તો કયો ભાવ પ્રગટ થયો? સંવરનો ભાવ પ્રગટ થયો. ખ્યાલ આવે છે? હવે ઔક્ષમિક નો કાળ પૂરો થશે, ધેન ડિપેન્ડ કે જીવના કેવા પરિણામ છે. જો જીવ ફરીથી મિથ્યાત્વના ભાવ કરશે તો કયું તત્વ પ્રગટ થશે? પાછું આશ્રવન થઈ જશે. અને જો જીવ ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ રૂપે રહેશે તો એને સંવર ભાવ કન્ટિન્યુ થશે. આ સેમ વસ્તુને તમે બધા જ સિદ્ધાંતોમાં અપ્લાય કરી શકો. જો પ્રોસેસ તો એ જ છે, પ્રોસેસ તો એ જ છે. એને આપણે નિમિત્ત ઉપાદાન, અરે ઉત્પાદ્ય ધોરણથી સમજાવે, નિમિત્ત ઉપાદાન થી સમજાવે. અહીંયા નિમિત્ત કોનું કહેવાશે? આ કર્મનો ઉપશમ થયો ને એ નિમિત્ત કહેવાશે.
અને જીવના પોતાના સમ્યક સ્વરૂપે પરિણમિત પરિણામ એને ઉપાદાન કહેવાશે. નિમિત્તો અન્ય દ્રવ્ય હોય છે, તો અહીંયા કર્મ કેવું છે? ટોટલી અન્ય દ્રવ્ય છે ને, એને આને કઈ સંબંધ નથી. બસ એવી રીતે એને સંક્રમણ છે. જો આ ઉપશમ જે આપણે વાત કરી ને, ઉપશમ આપણે બે પ્રકારના જોયા. એકને કહેવાય પ્રશસ્ત ઉપશમ અને એકને કહેવાય અપ્રશસ્ત ઉપશમ. આપણે અહીંયા નિત્યાત્મક પ્રકૃતિમાં ગેપ ક્રિએટ થયો, બરાબર, અને એ રીતે ત્યાં હવે કર્મ હતા જ નહીં, એટલે એને કીધું કે ઉપશમિત કર્યા. ખ્યાલ આવે? એને પ્રશસ્ત ઉપશમ કહેવાય. જે પ્રકૃતિમાં ભવિષ્યમાં એ નિષેકોને, એ નિષેકોમાંથી પરમાણુને હટાવીને આખો ગેપ ક્રિએટ થાય અને ત્યાં એક કર્મ છે જ નહીં, એને પ્રશસ્ત ઉપશમ કહેવાય. અને જે અનંતાનુબંધીમાં જે મેકેનિઝમ આપણે જોયું કે કોઈ ગેપ બેક ક્રિએટ થતો નથી, બસ એ સમયે એ પરમાણુ કોઈ બીજામાં કન્વર્ટ થઈ જાય છે, એટલે એનો પોતા રૂપે ઉદય નથી આવતો, એને અપ્રશસ્ત ઉપશમ કહેવાય. જો નિત્યાત્વમાં અપ્રશસ્ત ઉપશમ પોસિબલ નથી, પ્રથમ ઉપશમ વખતે કેમ નથી? કેમ કે નિત્યાત્વ કેમાં કન્વર્ટ થાય? કોઈ બીજું ઓપ્શન જ નથી. નિત્યાત્વ અનંતાનુબંધીમાં કન્વર્ટ ના થઈ શકે ક્યારે પણ. પાછળથી ત્રણ ટુકડા થયા અને હવે ક્ષયોક્ષમ ભાવ કરવો છે તો સમ્યક પ્રકૃતિનો ઉદય આવવો જોશે. તો બીજા બે ઓગામાં લાસ્ટ મોમેન્ટ પર, લાસ્ટ સમયે કન્વર્ટ થાય છે, એ પાછું અપ્રશસ્ત છે. ખ્યાલ આવ્યો? કેમ જયારે ક્ષયોક્ષમિક સમ્યક તો થઈ ગયું તો સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ છે, તો પણ બીજા બે છે ને, નિત્યાત્વ અને સમ્યક નિત્યાત્વ છે, એની સત્તા પણ છે છેલ્લા સમય સુધી. હા, એ લાસ્ટ સમય આમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે, એટલે આ પ્રશસ્ત છે, બરાબર ને? પણ આ જે પ્રશસ્ત ઉપશમ આપણે જોયું, જે ગેસ ક્રિએટ કરીને થાય છે, તે ફક્ત મોહનીયમાં જ થાય છે. બીજા કોઈ કર્મમાં આવો ગેસ ક્રિએટ થતો નથી. એમાં પણ અહીંયા ચોથા ગુણસ્થાન વખતે, એટલે કે પ્રથમ ઉપશમ સમ્યક્તો વખતે નિત્યાત્વમાં થાય છે. અને આગળ જયારે શ્રેણીમાં જશે અને દ્વિતીય ઉપશમ કરશે, ત્યારે ફરીથી આ દર્શન મોહનીયમાં આવી રીતના જે દ્વિતીય ઉપશમ વખતે પાછો આવી રીતના ગેસ ક્રિએટ થાય છે. એને થિયુપ સંક્રમણ કહેવાય. ક્યાંય ક્યાંય થિયુપ, એટલે પ્રાકૃત ભાષામાં થિયુપ આવે છે, ક્યાંય ટીબુક આવે છે, અલગ અલગ શાસ્ત્રમાં એક બે શબ્દ જુદા આવે છે. પણ આ લાસ્ટ સમય સુધી ત્યાં કર્મની સત્તા હોવી અને લાસ્ટ સમય કોઈ બીજા રૂપે કન્વર્ટ થઈ જવું, સંક્રમિત થઈ જવું, એને થિયુપ સંક્રમણ કહેવાય. વિસંયોજના ન કહેવાય. વિસંયોજના એને કહેવાય કે જે આખા ને આખા નિષેકો બીજામાં કન્વર્ટ થઈ જાય. વિસંયોજન, સંયોજન એટલે બનાવવું, વિસંયોજન એટલે વિઘટિત કરી નાખવું, ટોટલી એને કન્વર્ટ કરી નાખવું. શાયિક સમ્યક્ત્વની પહેલા અનંતાનુબંધી કર્મની સત્તા જે છે એ આખી વિસંયોજિત થઈ જાય છે, એ બીજા કર્મ અપ્રત્યાઘાન પ્રત્યાઘાન સંજોગન રૂપે કન્વર્ટ થઈ જાય છે. થઈ શકે, શાયિક સમ્યક દ્રષ્ટિ વખતે ન થઈ શકે, કેમ કે હવે પાછો નિત્યાત્વમાં આવવાના નથી. પણ સમજો, કોઈને ઉપશમ શ્રેણી માંડવી હોય અને દ્વિતીય ઉપશમ કરે, એની પહેલા વિસંયોજના કરવી કમ્પલસરી છે. તો એ જીવ 11મા ગુણસ્થાનથી પાછો સમજો નિત્યાત્વમાં આવી જાય બાય ચાન્સ, તો પાછી સંયોજના થાય. આગળ વાંચું. જો હા, ઔક્ષમિક ભાવ વખતે જયારે જીવ સૌ સર્વપ્રથમ પ્રથમ ઉપશમ, સૌથી પહેલા ઉપશમ ભાવ કરે છે, તો પહેલા ગુણસ્થાનથી ચોથામાં, પાંચમામાં અથવા સાતમામાં જઈ શકે સીધું. એટલે સમજો કે પહેલાથી ચોથામાં જાય છે. તો અહીંયા મિથ્યાત્વમાં તો ગેપ ક્રિએટ થયો અને એનો ઉદય નથી. આ બાજુ ખાલી અનંતાનુબંધી પ્રકૃતિ જ બાકી ત્રણમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે, સોરી ઉદયમાં નથી આવતી, બરાબર. હવે સમજો પહેલાથી પાંચમા ગુણસ્થાનમાં જાય છે, તો આ બાજુ તો મિથ્યાત્વમાં જ્ઞાત થયો અને એમાં ઉદય નથી. આ બાજુ અનંતાનુબંધી ને અપ્રત્યાખ્યાન બેવ કર્મ પોતા રૂપે ઉદયમાં નહીં આવે. આ પ્રત્યાખ્યાન ને સંજલન રૂપે ઉદયમાં આવશે. અને જો જીવ સીધા સાતમા વર્ષમાં મુનિરાજ થઈ જાય તો શું થશે? ત્યાં ત્રણે પ્રકૃતિ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ત્રણેયના પરમાણુ સંજલન રૂપે કન્વર્ટ થઈને ખાલી સંજલનનો ઉદય આવશે. એટલે જેવા જેવા જીવના ભાવ એવા એવા કર્મના ઉદય. બહુ ઈઝી છે ને આપણને. જો જીવના ગુણસ્થાન અનુસાર કયા કર્મ ઉદયમાં આવવાના છે એ ખ્યાલ હોય તો કોઈને પૂછવા જ ન જવું પડે. કયા કર્મ ક્યારે ઉદયમાં આવશે બહુ ઈઝીલી ખ્યાલમાં આવી જાય. અને કયા પ્રોસેસથી કન્વર્ટ થશે એ પ્રોસેસ તો એના નિયમો અનુસાર ફિક્સ છે. એટલે બહુ આમ આ વાંચવું ન પડે. એકવાર તમને મેકેનિઝમ સમજાઈ જાય ને તો બહુ ઈઝી છે. તમે પ્રેડિક્ટ કરી શકો કે હા અહીંયા આમ જ થવું જોઈએ. ખ્યાલ આવે છે ને? જો જયારે જીવને મિથ્યાત્વમાં એટલે દર્શન મોનીયમાં ઓપ્શનિક ભાવ થયો ત્યારે જ્ઞાનમાં તો ક્ષયોક્ષણ ચાલુ જ છે અને પોતે પારિણામિક ભાવ તો છે જ. અચ્છા, એમને અદય ભાવ પણ ચાલુ છે કેમ કે જે અઘાતી કર્મ છે એનો ઉદય પણ ચાલુ છે. ખાલી ક્ષાયિક ભાવ નથી. હવે સમજો કે કોઈ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ છે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ ઉપશમ શ્રેણી માંડે ત્યારે પાંચે પાંચ ભાવો એમને છે. એમને હા બધા જ છે. ચાલો કહી શકે ને? એક સાથે જીવના અસંખ્યાત ભાવો દર સમય થાય છે. અસંખ્યાત તો વેરિયેશન. જો જીવના ગુણો કેટલા? અનંત. દરેક ગુણની દર સમય પર્યાય થાય કે નહીં? થાય છે ને? તો જીવના ભાવો ખરેખર એક સાથે અનંત થાય દર સમય. હવે એ દરેક ભાવમાં અસંખ્યાત જાતના વેરિએશન પોસિબલ છે. આમ સમજો ગુણોને આડા પાથરી દો તો અનંત ગુણો છે. તો દર સમયની અનંત પર્યાય થાય છે. હવે એક સમય આગળ વધે તો એક સમય આગળની પર્યાય છે. એના પછીના સમય એના પછીની પર્યાય છે. ખ્યાલ આવે છે ને? આવું આયત ઉર્ધ્વ પ્રચય અને સોરી ઉર્ધ્વ સમુદાય અને આયત સમુદાય તિર્યક સમુદાય પ્રવચન કરવામાં આવે. હવે સમજો કે એક સમયની જે પર્યાયો છે અનંત ગુણની તો એ પર્યાયોમાં ઓપ્શન્સ પણ કઈ હોય કે નહીં? જે રીતના જ્ઞાન ગુણની એક સમયની પર્યાય છે પણ જ્ઞાન ગુણની પર્યાયમાં વર્તમાન સમયમાં મારી પાસે ઓપ્શન છે ને કે હું આત્માને જાણું કે બહાર જાણું. બહાર પણ હું અહીંયા જોઉં કે અહીંયા જોઉં. આપણે મંદિરની વસ્તુનો વિચાર કરું કે મંદિરની બહારની વસ્તુનો વિચાર કરું? આ ઓપ્શન તો મારી પાસે છે. એટલે જ્ઞાનની એક સમયની પર્યાયમાં ઓપ્શન કેટલા છે? અસંખ્યાત જાતના ઓપ્શન છે. ચાલો આમ અનંત અને આમ અસંખ્યાત. હવે ઇમેજિન કરો કે જીવના એક સમયે કેટલા ભાવો થાય છે. અનંત ગુણના મળીને અનંત ભાવો એના અસંખ્યાત ઓપ્શન. અને એકલા ભાવો એક સમયે એક જ ઓપ્શન એક જ ભાવ થાય છે પણ પોસિબિલિટી એટલી છે. અને એટલા ભાવોને તમે ખાલી સિમ્પલી સમજવા માટે પાંચ ભાવોમાં ક્લાસિફાય કર્યા. એટલે જે સમયે ઓપ્શનિક ભાવ થાય છે તો બીજા ભાવો પણ પોસિબલ છે જ. અને જીવની શક્તિ છે એવું થાય છે દર સમય. એ જ કહ્યું કે ત્યાં ત્રણ ચાર ભાવો એક સાથે ચાલુ છે. ત્રણ ચાર જાતના ભાવો, બાકી તો અનંત ભાવો એક સાથે ચાલુ છે. ચાલો આગળ વાંચીએ. આપણે ઔપચારિક ભાવ વાંચ્યું, આગળ ક્ષયોક્ષણિક ભાવ વાંચ્યો. સોરી ક્ષયિક ભાવ. આત્મા કે પુરુષાર્થ છે કિસી ગુણથી શુદ્ધ અવસ્થા કા પ્રગટ હોના વ ક્ષયિક ભાવ. બરાબર, આત્માના પુરુષાર્થથી પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થવી. યહ ભી જીવ કા એક સમય માત્ર કી અવસ્થા હૈ, એક એક સમય કરકે વહ સાધી અનંત રહેતી હૈ. ઓલામાં શું જોયું છે? ઔપચારિકમાં કે અંતર નિરંતર રહેતી, એક એક સમય કરકે અંતર નિરંતર રહેતી. અહીંયા એક એક સમય કરકે હવે અનંત કાળ સુધી રહેશે. તથાપી એક સમય ને એક ही અવસ્થા હોતી હૈ, સાધી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાલે केवल ज्ञान, केवल दर्शन, केवल सुख, केवल वीर्य युक्त फल रूप अनंत चतुष्टय के साथ रहने वाली परम उत्कृष्ट कायिक भाव की शुद्ध परिणति, जो कार्य शुद्ध पर्याय है वह कायिक भाव है। कायिक भाव में खाली विशेष वर्णन यहाँ करे थे कि जो चार लब्धियों यहाँ की बाकी खड़ेकर नवे लब्धियों ले लो बदी कायिक भाव रूप प्रकट आए थे। उसी समय आत्मा के पुरुषार्थ का निमित्त पाकर कर्मावरण का नाश होना वह कर्म का क्षय। आ बाजू कर्म नो पूरे पूरो नाश करी नाही तो, अने आ बाजू जीव नो जेवो नेचुरल स्वभाव छे एवो जे स्वभाव हवे पर्याय मां प्रगट, एने कहेवाय क्षायिक भाव। बराबर, कर्म नो क्षय तो जीव नो क्षायिक भाव। चलो आगळ वाचो, जो क्षायोक्षमिक भाव, जो क्षयोक्षम नी परिभाषा आज आपणे नेक्स्ट टाइम जो एना माटे आखो क्लास जो छे एनी परिभाषा समझावा माटे, हाँ ये बोर्ड पर समझाऊ। अत्यार आपणे साधारण सिंपल भाषा में एनी परिभाषा जोईए। जो आत्मा का पुरुषार्थ, आत्मा के पुरुषार्थ का निमित्त पाकर जो कर्म स्वयं आंशिक क्षय और आंशिक उपशम, जो स्वयं कर्म का आंशिक क्षय और आंशिक उपशम वह कर्म का क्षयोक्षम है और क्षयोक्षमी भाव आत्मा की पर्याय है। अपने लास्ट टाइम जुड़ी तो एना माटे एक्जाम्पल लीधु थू के एक पंखा नो रेग्युलेटर हो तो जेटलो जेटलो कर्म नो उदय नहीं एटलो एटलो जीव नो स्वभाव प्रगट थाय, अने जेटलो जेटलो कर्म नो उदय छे एटलो एटलो जीव नो स्वभाव प्रगट नहीं थतो। समझो कि कर्म नो अपनी पासे पोटेंशियल 100 पॉइंट उदय में आवा योग्य शक्ति छे। हवे औदय भाव होत एनी शक्ति अनुसार उदय आवी गयो तो 100 पॉइंट नो उदय छे। बराबर, अने अहींया जीव नो एटलो घात छे, जीव ना स्वभाव नो एटलो घात छे, इनवर्टली प्रपोर्शनल छे ने। अहींया कर्म नो जेटलो उदय तो एटलो अहींया स्वभाव नो घात, ए कयुं औदय भाव के जेटली शक्ति छे एटलो उदय आवी जवो। अहींया क्षयोक्षम मां थोड़ो फरक छे के समझो 100 पॉइंट कर्म नी शक्ति छे पण एमांथी 45 पॉइंट नो उदय आवो अने 55 पॉइंट नो उदय न आवो। ख्याल आवे तो जीव ना परिणामों नो केटलो घात थयो के 45 पॉइंट अनुसार घात थयो। हवे जेटलो स्वभाव प्रगट थयो एने क्षयोक्षम कहेवामां आवे छे। जीव ना स्वभाव नी टोटल शक्ति एमांथी अंशे प्रगट थवुं एने क्षयोक्षम भाव कहेवामां आवे छे। એમ સમજો જીવના સ્વભાવની જેટલી શક્તિ છે એમાંથી જેટલો અંશ પ્રગટ થયો તે ક્ષયોક્ષમ છે અને જેટલો અંશ પ્રગટ ન થયો એ ઔદયિક ભાવ છે। ખ્યાલ આવે? જો ફરીથી પરિભાષા આપણે વાંચીએ, આત્મા કે પુરુષાર્થ કા નિમિત્ત પાકર જો કર્મ કા સ્વયં અંશે ક્ષય ઓર અંશે ઉપશમ હૈ વહ કર્મ કા ક્ષયોક્ષમ હૈ और क्षयोक्षमिक भाव जीव की पर्याय है। जयरे कर्म नो ए जात नो पार्शियल उदय छे तो जीव ना पार्शियल शुद्ध भाव एने क्षयोक्षमिक भाव कहेवामां आवे छे। यह भी आत्मा की एक समय की अवस्था है, वह उसकी योग्यता अनुसार उत्कृष्ट काल तक भी रहती है किंतु प्रति समय बदलकर रहती है। હવે આનો ઉત્કૃષ્ટ કાળ કેટલો? જો એક એક સમય ની છે તો આપણે સમજ્યા, બરાબર, હવે ઉત્કૃષ્ટ કાળ કેટલો? ક્ષયોક્ષમિક દશાનો, જો ક્ષયોક્ષમિક દશા 2 જાતની છે, એક સાધક દશાનો ક્ષયોક્ષમ ભાવ અને એક તો સાધારણ બધા જીવોને જે ક્ષયોક્ષમ ભાવ છે તે, જેવી રીતના જીવને જ્ઞાન દર્શન વીર્ય આદિ ગુણોમાં સંસાર અવસ્થામાં નિરંતર ક્ષયોક્ષમિક ભાવ છે તો અનાદિકાળથી લઈને અનાદિકાળથી જ્યારથી નિત્ય નિગોદમાં, એટલે જ્યારથી જે જીવ છે ને નિત્ય નિગોદમાં, તો અનાદિથી લઈને જ્યાં સુધી જીવ ક્ષયોક્ષમિક ભાવનો પૂરો નાશ કરીને ક્ષાયિક ભાવ પ્રગટ ન કરે ત્યાં સુધી કન્ટિન્યુઅસલી એ જીવને ક્ષયોક્ષમ દશા છે। અનાદિ સ્થાન, બરાબર, અનાદિકાળથી જ્યાં સુધીનો નાશ ન કરે ત્યાં સુધી, અનાદિ અનંત હા જે નિત્ય નિગોજના અભવી જીવો છે, અભવી જીવોને ક્યારે એક સંરક્ષણનો નાશ, કેમ કે ક્યારેક શાયિક ભાવ પ્રગટ જ નહીં થાય. તો અનાદિકાળથી લઈને અનંતકાળ સુધી એમને ક્ષયોક્ષણિક ભાવ રહેવાનો. જે જીવ ભવી છે એને અનાદિથી શાંત સુધી, બરાબર. હવે જે સાધક દશાનો ક્ષયોક્ષમ ભાવ છે, જેવી રીતના નિત્યાત્મમાં સોરી દર્શન મોહનીયમાં જયારે સમ્યક પ્રકૃતિનો ઉદય થશે તો જીવને ક્ષયોક્ષમિક સમ્યક તો કહેવાશે, બરાબર. અથવા જયારે મુનિરાજને સંજલન કર્મનો ઉદય છે અને બાકીનાનો ઉદય નથી તો ત્યારે ક્ષયોક્ષમિક ચારિત્ર કહેવાશે. ખ્યાલ આવે છે? તો ક્ષયોક્ષમિક સમ્યક અને ક્ષયોક્ષમિક ચારિત્ર પહેલા નહોતા, પ્રગટ થયા અને કેવડી દશામાં નહીં રહે કેમ કે પાછળનો નાશ થઈ જશે, તો એ સાધી અને શાંત છે. ખ્યાલ આવે છે? એ અનાદિશાંત શ્રદ્ધા અને ચારિત્ર નો સાધી છે, બરાબર છે. ચાલો આગળ વાંચીએ. ઔદયિક ભાવ કર્મો કે નિમિત્ત સે આત્મા અપને મે જો વિકાર ભાવ કરતા હૈ વો ઔદયિક ભાવ. આ તો સિમ્પલ છે ને, જેટલો જેટલો કર્મનો ઉદય એટલો એટલો અહીંયા જીવના સ્વભાવનો ભાવ, એને કહેવાય ઔદયિક ભાવ. યહ ભી આત્માથી એક સમય ની અવસ્થા હૈ, એક એક સમય ની અવસ્થા છે, ક્યાંથી ક્યાં સુધી રહે છે? ક્ષયોક્ષમ નો મેક્સિમમ કાળ રહી ગયો. યસ, જો જે સાધક દશાનો ક્ષયોક્ષમ કાળ આપણે સાધી શાંત કીધું, પણ એ સાધી શાંતમાં પણ અમુક નિયમો છે કે કોઈ જીવને ક્ષયોક્ષમ સમ્યક તો થયું હોય અને ક્ષયોક્ષમ સમ્યક્તોમાં જ રહે. જો ક્ષયોક્ષમ સમ્યક તો એટલે શું? પેલા ત્રણ ટુકડામાંથી સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ છે, બીજી બે છેલ્લા સમય સુધી છે પણ પોતા રૂપે ઉદયમાં નથી આવતી, બરાબર. હવે સમજો કે કોઈ જીવને ક્ષયોક્ષમ સમ્યક તો છે, તો એની પાસે ઓપ્શન શું છે? કે કાં તો મિથ્યાત્વમાં વયા જાય અને મિથ્યાત્વ કર્મનો ઉદય ચાલુ થઈ જાય, અથવા તો મિશ્રમાં વયા જાય અને ત્યાં મિશ્ર પ્રકૃતિનો ઉદય ચાલુ થઈ જાય, સમ્યક મિથ્યાત્વનો ઉદય ચાલુ થઈ જાય, ઓર આ બધી પ્રકૃતિનો નાશ કરીને ક્ષાયિક સમ્યક તો થઈ જાય, બરાબર. પણ જો પોતા રૂપે ક્ષયોક્ષમ રૂપે જ રહે અને કન્ટિન્યુઅસ ભવ ભવાંતરોમાં આ જ ચાલુ રહે તો એનો મેક્સિમમ કાળ 66 વાગર કુછ અધિક સમય, બરાબર. એનું આખું મેકેનિઝમ ગણિત છે કે પહેલા એક સ્વર્ગમાં જાય, 21 સાગરનું આયુષ્ય લે, પાછા મનુષ્યમાં આવે, પછી 22 સાગરનું લે, પાછા મનુષ્ય થાય, પછી 23 સાગરનું લે, પાછા મનુષ્ય થાય, આવી આવે. એના પછી જો એક વાર કદાચ ત્રીજા ગુણસ્થાનમાં આવી જાય અંતર મુહૂર્ત માટે, વળી પાછા ક્ષયોક્ષમ સમ્યક લઈને વળી પાછું 66 સાગર સુધી કરી શકે. ચાલો, એવા અમુક નિયમો છે. એના પછી કાં તો ક્ષાયિક થઈ જાય કામ ઇતિહાસોમાં આવી જાય, બરાબર. ચાલો, આપણે ઔદયિક ની વાત કરતા હતા. ઔદયિક ભાવનો મેક્સિમમ કાળ કેટલો? જે કોઈ નિગોદિયા જીવ છે, અભવી છે, એની અપેક્ષા એ અનાદિથી અનંત કાળ સુધી. કોઈ ભવી જીવ છે એની અપેક્ષા એ અનાદિથી શાંત, કેમ કે ક્યારેક તો ઔદયિક ભાવનો નાશ થાય, બરાબર. સિમ્પલ છે. હવે છેલ્લું આપણે જોઈએ છે પારિણામિક ભાવ. પારિણામિક ભાવ કા અર્થ હૈ સહજ પ્રભાવ, ઉત્પાદ વ્યય રહિત ધ્રુવ, એક રૂપ થી રહેને વાલા ભાવ, તો પારિણામિક ભાવ હૈ. હવે આપણે જો એનો એમ વિચાર કરીએ કે આ જીવ આપણે સમયસર જૂનો વાંચે ને, પહેલી જીવત્વ શક્તિ, તો જીવત્વ શક્તિ શું છે? કે આ જે ચૈતન્ય સ્વભાવી ભાવ પ્રાણ છે જેને કારણે જીવ જીવે છે એને જીવત્વ કહેવાય, બરાબર. આ જીવને જીવ કેમ કહેવાય છે? કેમ કે એનામાં જીવત્વ શક્તિ છે. તો જીવ ક્યારે જીવ રહે છે? કયા કર્મનો ઉદય આવે તો જીવ જીવ રહે? કોઈ પણ કર્મનો ઉદય હોય કે ન હોય, સિદ્ધ દશામાં પણ જીવ તો જીવ છે ને, તો કર્મનો ઉદય હોય કે ન હોય, ઉદય હોય કે ઉપશમ હોય કે ક્ષયોક્ષમ હોય, ગમે તે હોય, જીવ તો જીવ જ રહે છે કે નહીં, તો એને કહેવાય કે કર્મની કોઈ પણ અવસ્થાથી નિરપેક્ષ એવી જીવની અમુક એવો જીવનો સ્વભાવ એને કહેવાય પારિણામિકતા. ખ્યાલ આવે છે? જો અહીંયા ફરીથી શું કહો છો? એ ભાવ હંમેશા પાછળ છે. અને એક તો આપણે એક શક્તિ ખાલી જીવત્વ જોઈએ, બાકી જીવના અનંત ગુણો એની અનંત શક્તિઓ બધું પારિણામિક જ છે. કેમ કે જીવના ગુણો એ તો જીવની જીવનો જે સ્વભાવ છે અનંત ગુણાત્મક, એ સ્વભાવ તો અનાદિ અનંત એવો ને એવો રહેશે, ત્રિકાળ છે, એમાં ક્યારે કઈ બદલાવ આવતો જ નથી, એમાં કોઈ કર્મની અપેક્ષા નથી, માટે પારિણામિક ભાવ છે. હા, કે અસ્તિત્વ ગુણ પણ પારિણામિક છે અને જીવ દ્રવ્ય પણ પારિણામિક છે. જો અમારે ગઈકાલે દાદર મોલી અંશ ને અંશી ની વાતો થતી હતી ને, તો જીવ દ્રવ્ય અંશી છે અને એનો એક ગુણ લઈએ તો એનો એક અંશ છે. જીવ દ્રવ્યમાં અનંત ગુણો રહેલા છે અને એક ગુણ લઈએ તો એ એક જ ગુણ છે. તો એક ગુણ પણ અનાદિ અનંત છે અને આખો દ્રવ્ય પણ અનાદિ અનંત છે. એક ગુણ પણ પારિણામિક છે અને આખો દ્રવ્ય પણ પારિણામિક છે. કેમ કે જીવનો જે સ્વભાવ છે, અથવા ફોર ધેટ મેટર કોઈ પણ દ્રવ્યનો સ્વભાવ છે, સ્વભાવ તો સ્વભાવ જ રહે છે ને, એમાં ક્યારે કોઈ બદલાવ આવતો નથી, નહીં તો તે છ માંથી સાત દ્રવ્ય થઈ જાય, તો એવું તો ક્યારે બનતું નથી. માટે દરેક દ્રવ્યના સ્વભાવ એના પારિણામિક ભાવ હોય છે. તો રહેને વાળાઓ પારિણામિક ભાવ. સેકન્ડ પોઈન્ટ, પારિણામિક ભાવ સભી જીવો કે સામાન્ય હોતા હૈ, સભી જીવો કે સામાન્ય હોતા હૈ. અદૈક, ઔક્ષમિક, શાયિક, શાયોક્ષમિક ઔર શાયિક, ઇન ચાર ભાવો સે રહિત જો ભાવ વ પારિણામિક ભાવ. જિસકા નિરંતર સદભાવ રહેતા હૈ ઉસે પારિણામિક ભાવ કહેતે હૈ. મતિ જ્ઞાનાદિ તથા કેવલ જ્ઞાનાદિ જો અવસ્થાએ હૈ, જો મતિ જ્ઞાનાદિ અવસ્થા અથવા ઇવન સમ્યક દર્શન આદિ શુદ્ધ ભાવ, સમ્યક જ્ઞાન, કેવલ જ્ઞાન, કેવલ દર્શન આદિ આ બધી એક એક સમયની પર્યાય છે. કેમ કે ક્ષાયિક ભાવ છે તો એક સમયની પર્યાય છે, તો એ પારિણામિક નથી. ખ્યાલ આવે છે? જીવનો જે સ્વભાવ જે દ્રવ્ય ગુણાત્મક એ પારિણામિક ભાવ છે, પણ જે નવી પ્રગટ થનારી પર્યાય એ પારિણામિક નથી. મતિ જ્ઞાનાદિ તથા કેવલ જ્ઞાનાદિ જો અવસ્થા હે વો પારિણામિક ભાવ નહીં હૈ. ધ્યેય દ્રવ્ય રૂપ શુદ્ધ પારિણામિક ભાવ હૈ, ધ્યાન પર્યાય હૈ ઓર ઉસકે આશ્રય સે શુદ્ધ અવસ્થા પ્રગટ નહીં હોતી. જો આની વિશેષ ચર્ચા આપણે હજી કરશું આગળ, પારિણામિક ભાવમાં પણ બે ભેદ પડશે, એક શુદ્ધ પારિણામિક ભાવ, એક અશુદ્ધ પારિણામિક ભાવ. એની આપણે થોડી ચર્ચા કરશું. અશુદ્ધ પારિણામિક ના ત્રણ ભેદ આવશે, એ ભેદ પ્રભેદનાની સૂત્રો આગળ આવશે. પણ પારિણામિક ભાવ અને પરમ પારિણામિક ભાવ એ બેમાં થોડું અંતર છે. જે શુદ્ધ પારિણામિક ભાવ છે એ પરમ પારિણામિક ભાવ, અને જે અશુદ્ધ પારિણામિક ભાવ છે એ જીવના પર્યાય રૂપ પારિણામિક ભાવ છે. એની આપણે થોડી ચર્ચા આગળ કરશું. અત્યારે અહીંયા સ્ટોપ કરીએ. કઈ ક્વેશ્ચન છે? એ બધી અવસ્થા પારિણામિક ભાવ નથી. કેવલ જ્ઞાન એટલે પારિણામિક ભાવ નથી, કેમ કે સંસાર અવસ્થામાં કેવલ જ્ઞાન ક્યાં છે? હમણાં તો છે. હા, તો એ સ્વભાવ છે, પારિણામિક છે. પર્યાયમાં પ્રગટ થાય તો એને કેવલ જ્ઞાન કહેવાય. સ્વભાવ એ તો જ્ઞાન સ્વભાવ કહેવાય છે, તો જ્ઞાન સ્વભાવ પારિણામિક ભાવ છે. પણ પર્યાયમાં પ્રગટ થતી એની શક્તિ, કેવલ જ્ઞાનરૂપ શક્તિ, એ પારિણામિક નથી. એ તો નવી પ્રગટ થઈ અને ત્યાં કર્મના ક્ષયની અપેક્ષા લાગુ પડે છે. કર્મ નો ઉદય નથી એટલે જીવની શક્તિ પ્રગટ થઈ, એટલે એ અપેક્ષાના આધારે એ પારિણામિક ભાવ નથી. ત્યારે ક્ષાયિક ભાવ પણ રહેશે, કેમ કે કર્મના ઉદયો નથી ત્યાં, એટલે એ જાતના જે પર્યાયરૂપ ભાવો, એક એક પર્યાયરૂપ ત્યાં પણ છે ને, સિદ્ધ ભગવાન પણ દ્રવ્ય પણ પર્યાયાત્મક છે. તો પર્યાયમાં જે નવ કેવલ લબ્ધિઓ જે એમને છે, કેવલ જ્ઞાન, કેવલ દર્શન આદિ, એ બધા ક્ષાયિક ભાવ છે, પારિણામિક નથી. અને જે એમનો સિદ્ધ ભગવાનનો શુદ્ધ આત્મરૂપ સ્વભાવ જે અનાદિ અંતકાળથી હતો જ અને હજી પણ છે, એ પારિણામિક છે. હવે હા, એમાં પારિણામિક ને પરમ પારિણામિક એ બેનું જોશું આપણે. ચાલો જીનવાણી સૂચી લઈએ. હે જીનવાણી ભારતી, તો નિજ બોધી રહે, જો તેરી શરણા રહે તો પાવે સુખ છે. જા વાણી કે ધ્યાન તે સુજે લોકારો, તો વાણી મસ્તક મો સદા દેખ મૂરો. બોલે જીનવાણી મહાત્મનો જય, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય, પ્રશમૂર્તિ ભગવતી મહાત્મનો જય, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.